हे पक्षराज गरुड़ जी, मारा सद्भाग्यनी बात शू करू, मारा अहोभाग्य श्राप मळ्यो तो बहु सारू थयू के ऋषिनी प्रसन्नता प्राप्त थई, मने ए आपेलो श्राप वरदान बनी गयो, आशीर्वाद थई गयो। जेटलू धीरज वालू मन हशे, जेटली धीरज आपणे राखीशु एटलू ज प्राप्त थशे। ऋषि हता, एक सरस मजानो वाता वेद वेदना वेदांतना ने जेने परस्पर शास्त्रोक्त थयो, शास्त्रार्थ थयो, पण ए शास्त्रार्थनी अंदरथी क्रोध जन्म, जेम समुद्र मंथन करी तो अमृत मळ्यु अने झेर पण मळ्यु, एम आ पण एक मंथन छे। शास्त्रार्थ थयो एमा पेला क्रोध पण आव्यो, आवेशमा शाप पण मळ्यो। धीरज राखी काकभूषणजीए, गरुड़जी हूँ शांत रहो, परिणाम शत प्रतिशत मने प्राप्त थे। ऋषिना दिलनी अंदर भगवाने प्रेरणा करी, मने पाछो बोलायो। जो धीरज गुमावी दीदी होत अने ऋषिनी सामे जो आवेश कर्यो होत कि हूँ मारी दीनता बतावी चुक्यो होत, तो मने आमानो कुशुद बना। धीरज केटली किमती छे, धीरज नु मूल्य मानस ने केटलू बधु प्राप्त थाय, अने आवेश ने क्रोध मानस नु कयो नुकसान नथी करतो। जो क्रोध बीजा पर भले करता हईए, पण सौथी पहलो नुकसान ए आपणने करतो होय, आपणो क्रोध आपणने नुकसान करतो होय। क्रोध शांत थई गया पछी निराते एकला बेसी अने तमारा क्रोध ऊपर तमे तमारी जाते एने निरीक्षण करजो, एने चिंतन करजो, घणो बधो पछतावो थशे, क्या खोटू थयुं, मारे नहोतो करवो जोईए। ए धीरज गुमावी बैठानुं परिणाम माणसने एना ज पोताना ऊपर एने पछतावानो वारो आवे। तो अहींया आगाडी काकभूषणजी आपणा माटे एक प्रत्यक्ष जीवन छे, આપણી સામે ઉદાહરણ છે કે આટલી બધી પરિસ્થિતિ વણસી ગઈ, ઋષિએ ક્રોધ કરીને આવેશમાં ચંડાલ કયો, નીચ કયો, કાગડો કયો, છતાં ધીર ગંભીરતાથી બિલકુલ દદ્દા ધરજે ધારણ ધીર ધીરજ રાખ્યો। તે ધીરજનું પરિણામ શું આવ્યું? ઋષિનામાં આખું પરિવર્તન આવ્યું। જુઓ, માણસ સહેજ પણ આવેશમાં આવ્યા વગર સ્થિર રહે ને, તો સામેની વ્યક્તિમાં પરિપૂર્ણ સંપૂર્ણ પરિવર્તન લાવવાની એનામાં એમાં શક્તિ છે, પૂરેપૂરી શક્તિ। ભગવાન બુદ્ધને એના કોઈક નજીકના સગાએ ગાળો ભાંડવા માંડી, એક કલાક કરતા પણ વધારે સમય સુધી એટલી બધી ગાળો ભાંડી બુદ્ધને ગમે તેમ, પણ પછીથી થાક્યો બોલતા, એટલે બુદ્ધે એક પ્રશ્ન કર્યો, ભાઈ તારા ઘેર કોઈક મહેમાન આવ્યો હોય, એને માટે તે ઘણી બધી તૈયારીઓ કરી હોય, ખાવા પીવાની વસ્તુ આપવાની, અને એમાંથી એક પણ વસ્તુ તારી સ્વીકારે નહીં અને પાછો જતો રહે, તું કોની પાસે રહે? એમાં તું શું કહું છું તુકારા, એ તો મારી વસ્તુ મારી પાસે રહે, બસ હું તને એ જ કહું છું, બીજું નથી કહેતો, તું તો આટલો સમજુ છું, તે આટલી બધી ગાળો ભાડી, પણ એમાંની એક પણ મેં તારી પાસેથી મેં સ્વીકારી નથી, લીધી નથી, કોની પાસે રહી? એ પછી સહેજ ધીરગંભીર બન્યો, પછી સંકોચ આવ્યો, પછી એ જ ગાળો ભણનારો બુદ્ધના ચરણમાં પડ્યો, ધીરજ। લોમસ ઋષિએ આવેશમાં આવ્યા, પણ કાગ પોતે બિલકુલ શાંત રહ્યા. પરિણામ એ મળ્યું કે ઋષિએ પાછો બોલાવ્યો, આવ ભાઈ. ઋષિને પોતાની ભૂલ સમજાઈ, એને સુધારી લેવા માટે ખૂબ સારો એવો પ્રયત્ન કર્યો, અને ઋષિએ મને આટલા બધા આશીર્વાદ, આટલા બધા વરદાન આપ્યા. સદા રામ પ્રિય હોવ તુમ, જા હંમેશને માટે, થોડાક સમય માટે કે અમુક સમય રાજી થયા હોય ને પછી ગુસ્સે થયા હોય પછી પાછા જવા દો એને તરછોડી મૂક્યો, એવો નહીં. સદા રામ પ્રિય હોવ, શુભગુણ સદન અમાન, ગુણોનો ભંડાર, ભગવાનનો સદા સદાનો પ્રિય અને માન સન્માનથી આટલું બધું કોની પાસે હોય, કોણ આપે ને કોણ મેળવી શકે, વણ માગે ઋષિએ એમને સામેથી આપ્યું. અને ઋષિએ શા માટે આપ્યું, પોતે જે કંઈ કર્યું એનું પ્રાયશ્ચિત, કે આવા ભગવદ ભક્તને રામ ભક્તને મેં આટલા બધા આટલો શાપ આપી દીધો, 10,000 વર્ષ શાપ થજે, જંગલમાં પડ્યો રહેજે 10,000 જન્મ સુધી, આટલો બધો શાપ આપવાનો એક અપરાધ થતા એનું પ્રાયશ્ચિત ઋષિએ કર્યું. જા શુભગુણ ભવન અમાન, સદા રામ પ્રિય હોવ, હંમેશ ને માટે ભગવાનનો વાલો પ્રિય રહેજે. જેહી જોઈ જેહી આશ્રમ તમ બસત, એટલું પણ એટલી વાત પણ આપી કે તમે જ્યાં જ્યાં જશો, જ્યાં અગાડી આશ્રમ બનાવીને રહેશો ત્યાં અગાડી, ત્યાં અગાડી તમે ભગવાનનું સ્મરણ જ કરતા રહેવાના છો. ભગવાનનું શ્રી ભગવાન શ્રી શ્રી સહિત ભગવાનનું શક્તિ સહિત ભગવાનનું તમે સ્મરણ કરતા રહેજો, કરતો રહેજો, કરતો રહેજો. આટલું બધું વરદાન, જ્યાં જ્યાં રહું આશ્રમ નિવાસ કરીને બાંધીને ત્યાં આગળ ભગવાનનું સ્મરણ કરતો રહીશ તું શક્તિ સહિત. ત્યાં આગળ સહેજ પણ અવિદ્યા, ક્લેશ, મોહ, ક્રોધ, વ્યામોહ, વાસનાઓ, કોઈ પણ પ્રકારની અવિદ્યા ત્યાં આગળ વ્યાપ નહીં, આખું વાતાવરણ એક યોજન, એક યોજનના ચાર ગાઉ, ચાર ગાઉના માઇલ કેટલા અને માઇલના કિલોમીટર કેટલા, એટલા આખા વિસ્તારની અંદર ક્યાંય પણ અવિદ્યા નહીં હોય, એની અંદર પ્રવેશ કરે ને એટલે બધી જ વાસનાઓ, બધા જ દુઃખ, બધા આવેશો શાંત થઈ જાય. જેમ મંદિરના પરિસરમાં દરવાજામાં પ્રવેશ કરીએ અને સંસારના જે જગતના બહારના જે તાપ, પરિતાપ, દુઃખ, ક્લેશ મનમાં હોય તે બધા જ દરવાજામાં પ્રવેશતાની સાથે જ શાંત. કેમ? જે મહારાજનું તપ, એના એના પરમાણુ, એના સ્પંદનો એવા સ્પર્શે કે એનાથી દુઃખાગ્નો યત્રવાતી પ્રણતજનમનો આહ્લાદકારીશ્ચવાયુ, આખા પરિસરની અંદર એટલો સરસ આહ્લાદકારી સ્પંદનો એની અંદર આમ પસરી રહ્યા છે કે જેને કારણે માણસ પોતાનો દુઃખ ગણો બધા દુઃખોને તોડી નાખે, ખતમ કરી નાખે એવા મહારાષ્ટ્રના તપના સ્પંદનો દરેકને સ્પર્શી રહ્યા છે. દર્શનાર્થી કે જે કોઈ જિજ્ઞાસા લઈને આવે કોઈ પણ, તો એને મહારાજ ભગવાન સ્વયં આ રીતે સાત્વિકતા આપે, શાંતિ આપે, એને શીતળતા આપે. તો કાગભૂષણજીને વરદાન આપ્યું લોમસ ઋષિ કે જા જ્યાં નિવાસ કરીને ભજન કરતો રહીશ ને ત્યાં આગળ એક યોજન સુધી ક્યાંય અજ્ઞાન, અવિદ્યા કે કોઈ પણ જાતની નો વ્યામોહ નો અંધકાર નહીં વ્યાપે. એટલે એમને પોતાને કાગભૂષણજી એકલાને નહીં, એટલા પરિસરના વિસ્તારમાં કોઈ પણ પ્રવેશ છે દરેકને મહાપુરુષો જંગમ કીર્તિ ભાગવતમાં કહ્યું, જો જગ જંગમ તીર્થરાજુ, સંતો તો, સંતોનું જીવન તો જંગમ તીર્થ, એ જ્યાં જ્યાં જઈને નિવાસ કરે ને ત્યાં આગાડી એનો સત્સંગ સૌના મનને, સૌના વિચારોને, સૌના જીવનને શુદ્ધ બનાવે, પાવન બનાવે, પાપ મુક્ત કરે. એ રહે ત્યાં સુધી તો ખરો જ. પછી ભલે એ સત્સંગ કથા કરીને ત્યાંથી જાય એટલે ફરી પાછી વિકૃતિઓ આવતી જ ભલે, પણ એ જ્યાં સુધી રહે એનો સત્સંગ, એનો કાર્યક્રમ થતો હોય ત્યાં સુધી તો ત્યાં બેસનારને, સાંભળનારને, શ્રોતાને એના મનની શાંતિ મળે. એના જીવનના જે કાંઈ દુઃખ ને ક્લેશ હોય ને એકવાર તો એ મંડપની બહાર જતા રહે. જો જન એક પ્રજંત વ્યાપહી તહન અવિદ્યા, મારો આશીર્વાદ છે, મારું વરદાન. કાગ ફરી રોમસૃષિ એમ કે તારે ફરી મનુષ્યનું શરીર લેવું છે? શા માટે હવે ખોટનો ધંધો? તમે કહ્યું કાગડો થશે, પણ કહ્યું કે તારા તને રામ ભક્તિ હંમેશા બની રહેશે. તો કાગડાના શરીરમાં જો આપના વરદાન પ્રમાણે મને ભગવાનની ભક્તિ ને સાત્વિકતા હંમેશા બની રહેતી હોય, તાતે યહ તન મોહિ પ્રિય, એટલા માટે આ મને કાગડાનું શરીર અત્યંત પ્રિય છે, હવે મારે બદલવું. તો વરદાન આપ્યું, જાબ હવે તને કાગ ઋષિ કહેશે. એકલો કાગડો નહીં કે, ચંડાલ પક્ષી નહીં કે, કાગ ઋષિ, કાગ ભૂસુંડી. અને એ કાગ ભૂસુંડી જ્યાં જ્યાં નિવાસ કરે ત્યાં આગળ એક યોજન સુધી, કેટલાય કિલોમીટર સુધી, ત્યાં આગળ કોઈ પણ જાતનો અજ્ઞાનનો અંધકાર, માણસના જીવનનો અંધકાર કેવો હોય છે ખબર? ધોળે દિવસે સૂર્ય ઉગ્યો હોય, અજવાળું હોય તો એને ના દેખાય, એ આંધળો થઈ ગયો હોય, લોભમાં, ક્રોધમાં, વાસનાઓમાં એવો આંધળો થઈ ગયો હોય કે એને બીજું કશું જ ના દેખાય. એટલે કહ્યું કે તારા ભજનના પ્રકાશે, ભજનના પ્રતાપે ઘોર અંધારી રાતે પણ એ દ્રષ્ટિ પ્રાપ્ત થશે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ, યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો ગુણે. એ આખો ભાવ જોજન એક પ્રજંત વ્યાપહી તહન અવિદ્યા, કોઈ પણ જાતનું અજ્ઞાન, વ્યામોહ કે ખોટા કામ કરવાની વૃત્તિ, પાપ વૃત્તિ, એ તારા એટલા પરિસરની અંદર ક્યાંય નહીં હોય. કોઈ પણ પાપીમાં પાપી આવ્યો હશે ને તેનું પાપ ત્યાં છૂટી જશે એટલા વિસ્તારમાં. વ્યાપહી તહન અવિદ્યા, જ્યાં આવી સાત્વિકતા ભારોભાર, જેના રોમ રોમમાં, જેના શરીરના એક એક રક્ત કણની અંદર આવી સાત્વિકતા ભરેલી હોય, એ ઋષિ આપી હોય, એ જીવન કેવું, એને કાગડો કહેવાય ખરો? કેવી સાત્વિકતા, કેટલું ઊંચું જીવન, કેવી ભગવત પરાયણતા, કે એક એક યોજન સુધી રહેનાર અને એની અંદર પ્રવેશનાર એને કોઈને કોઈ પણ પ્રકારની વિકૃતિ ઉત્પન્ન ના થાય એના એના શરીર એના મનમાં. આવી ઊંચામાં ઊંચી અવસ્થા એ લોમસ ઋષિના આશીર્વાદથી મને પ્રાપ્ત થઈ. આ તો ભગવાનનું ભજન કર્યું ને એનો ઋષિએ પ્રસાદ વહેંચ્યો તે મને મળ્યો. દેખવ ભજન પ્રતાપ, કે ઉમાને ભગવાન શિવ પણ કે ભજન વગર ઉમા કહો મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સ્વપ્ન. બસ ભગવાનનું ભજન એ જ એક સાચું છે, બાકી તો આ સંસાર સ્વપ્નની માફક મિથ્યા છે. જોવે ખરો સ્વપ્નની અંદર, રડે માણે, સુખ પણ માણે, પણ જાગે એટલે કશું નથી. એમ પાર્વતી ઉમા, ભગવાનનું ભજન એ જ સત્ય છે, એ જ સાર છે, બાકી તો આ જગત બધું, જગતનો બધો વ્યવહાર ને જગતનું બધું જીવન સ્વપ્નાવત છે, જુઠ્ઠું, કાલ્પનિક. એમ કહી તો આવી ઊંચામાં ઊંચી અવસ્થા ઋષિએ કાગભૂસુંડીને આપી. હજુ આગળ ઋષિને સંતોષ નથી. લોમસ ઋષિને એક અપરાધ થઈ ગયો છે અને એક ભગવદ્ ભક્તનો અપરાધ થઈ ગયો છે. ભગવાનને માટે તો કે છે ઇન્દ્ર બોલ્યો છે કે જો નિજ અપરાધ રિસાઈ ન કાહુ, ભગવાનનો અપરાધ કરીએ ને તો ભગવાન જરાય રિસાય નહીં. કોટી અપરાધ વિસારી, જો અપરાધ ભક્ત કર કરહી રામ રોષ પાવક સો જરહી. પણ જો ભગવાન ના ભક્તનો સહેજ પણ અપરાધ કર્યો તો ભગવાનનો આવેશ જે છે ને એ બાળીને ખાક કરી નાખે, એની રખ્યાય હોદી ના જડે. તો અહીંયા લોમસ ઋષિએ ભક્તનો અપરાધ કર્યો છે એટલે જોયું કે ભગવાન મારી ઉપર નારાજ ન થાય, ચલો ભક્તને રાજી કરવા દે. બૃહસ્પતિએ કહ્યું, ઇન્દ્ર ભરતને રાજી કર તો ભગવાન તરત તને પ્રસન્ન તને મળશે. પણ જો ભરતનો અપરાધ કર્યો, જો અપરાધ ભગત કર કરી, બૃહસ્પતિ દેવગુરુ બૃહસ્પતિ વાક્ય છે, તો ભગવાનના આવેશથી બળીને ખાક થઈ. સમજ્યો? જરા સાંભળી લે, સમજી વિચારી લે. એટલે ઇન્દ્ર પછી પાછો બુદ્ધિ ફરી સુધરી ગયો અને ભરતજીને ચિત્રકૂટને રસ્તે રવાડે ચડાવી દેવાની એની તો ઈચ્છા હતી કે અવરે રસ્તે ચડાવી દઉં કે ભગવાન સુધી પહોંચે જ નહીં, એ પહોંચે તો પાછા અયોધ્યામાં પાછા લઈ જાય ને, તો મારું કામ અધૂરું. પણ બૃહસ્પતિએ સમજાવ્યા દેવગુરુએ, કંઈક અક્કલ આવી અને સમજાવ્યું. એટલે પછી તો ભરતજીને ભગવાન સુધી પહોંચવા માટે દેવોએ એ રસ્તે પુષ્પવૃષ્ટિ કરવા માંડી, આ રસ્તે જાઓ, એમ બતાવે ને ભાઈ એ આ બાજુ નહીં, આ રસ્તે જાઓ, ત્યાં દર્શન થશે. એવી રીતે ભરતજીને માર્ગ બતાવવા માટે ઇન્દ્ર પોતાની ભૂલને સુધારવા માટે કે ક્યાંક અપરાધ ન થઈ જાય, નહીં તો આ બનશે આપણું, એટલે પાછો સાચો રસ્તો બતાવ્યો. એમ કાગભૂષિની માટે પણ લોમસ ઋષિનો જે પશ્ચાતાપ, જે પ્રાયશ્ચિત છે, જે કરેલો અપરાધ છે ભક્તનો, જો અપરાધ ભક્ત કરે કરે તો રામ ભક્ત, એટલે લોમસ ઋષિ પણ હજુ આગળ ધરાતા નથી. અને શું આપવું, કેવી રીતે રાજી કરવું, કેવી રીતે પ્રસન્ન કરવું, એ પ્રસન્ન એક કાગ ઋષિને પ્રસન્ન કરવા માટે એક એને જે શ્રાપ અપાઈ ગયો છે એનું પ્રાયશ્ચિત કરવા માટે કહ્યું, કાલ કર્મ ગુણ દોષ સ્વભાવ, જે સ્વાભાવિક દોષ છે, દોષ સ્વભાવ, સ્વાભાવિક જે દોષો છે એ કાલ કર્મ અને ગુણયુક્ત જે છે બધા એ દોષ, એ મારો આ સમય એવો છે, મારા ગ્રહ ખરાબ છે, હા મારા કર્મનું ફળ છે, મારા અવગુણ છે, આ બધા દોષ મારા છે, આ મારા સ્વભાવને લીધે હું દુઃખી થઉં છું, એ અનેક બાબતો હોય છે. પણ એ કહે છે એને કછું દુઃખ, એમાંનું કોઈ પણ દુઃખ તને સ્પર્શશે નહીં, તારા જીવનમાં ક્યારે નહીં નહીં અનુભવ પડે. કેટલી બધી વાત કરી કાળ યુક્ત, કે ભાઈ આ તો સમય ખરાબ છે એટલે દુઃખી છે, ભાઈ આપણા કર્મ આપણને દુઃખી કરે છે. પછી ગુણ, આપણા ગુણ એવા કે આપણે દુઃખી થઈએ, આપણા દોષ એવા, કંઈ ગુણ દોષ એવા હશે એને લીધે દુઃખી થવું પડે છે, સ્વભાવને લીધે દુઃખી થવું પડે. પણ એ કષાયથી કચ્છ દુઃખ તું મહિન વ્યાપહી, ક્યારેય પણ તારા મનની અંદર આવો વિચાર સરખો નહીં આવે. માણસનું મન એવું છે, ભલે ગમે એટલું સારું કરવા બેઠાઈએ પણ ખોટો વિચાર કે નકામો વિચાર કે હલકો વિચાર, સહેજ તો આમ પાછો પેસી જ જશે, ભલે પાછો કાઢી મૂકી. પણ આ તો કે કછું દુઃખ તુમહીને વ્યાપઈ કાહું, વૈચારિક રીતે પણ આવું દુઃખ તારા જીવનમાં તારા મનમાં ક્યારેય નહીં આવે. જા